अन्नाद्यैः पञ्चकोशै रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम् योगीन्द्रैश्चापि वन्द्यम् च भवभयहरैः तत्त्वमस्यादिवाक्यैः भवभयहरैः तत्त्वमस्यादिवाक्यैः जे जन्म मरणनी बीक छे એ ભયને ટાળવા વાળા છે, જે મારા અનુહરણ કરી લેવા વાળા છે. ભવ ભય હરે, અને એ ભવ ભય શાનાથી હરે છે? આગળ બતાવી દીધું તે રીતે શરીર ભાવ છોડી દઈને માત્ર આત્મભાવને જ કેળવવાનો, અને એ બોધ દ્વારા, એ ઉપદેશ દ્વારા ભવ ભય હરે. ભીક નામ ન રહેવા દે જીવનમાં, ભીક કોની રાખવાની? માણસને મોટામાં મોટી ભીક લાગતી હોય તો મૃત્યુની, મોટામાં મોટી ભીક હોય મોત. તો એનો ભય તો પોતે હરી લે છે કે લાવો તમારી પાસે રહેવા જ દેશો નહીં, આપી જ દો. જેમ કોઈક સામે માણસ મળે, ગુંડો લૂંટારો, અને એકલા ઉભા આવીએ, લાવો ઉતારી આપો, જે હોય તો બધું ઉતારી આપો, બધું ઉતારી આપીએ, એમ જય મહારાજ પણ તમારી સામે ઉભા રહીને ભવ ભય હરે ઉતારી જ લે. ચાલો ઉતારેલો આપી દો, અને ભીખ કોને ના લાગે મૃત્યુની? એટલે ભીખ ના મારાય, આપી દે, આપી દો બાપજીને. ભવ ભય હરે, એ ભવ ભય શાનાથી હરે છે? તો પંચકોષ રહિત અને પરશિવમ પૂર્ણ ભક્ત્યા, આત્માની પૂર્ણ ઉપાસના કરો, ભક્તિ કરો, દેહાધ્યાસ છોડો અને આત્મનિષ્ઠ બનો, તો ભવ ભય આપોઆપ ટળી જશે. અને પ્રથમ પંક્તિમાં તો મહારાજે લઈ લીધું બધું, કે જે પંચતત્વાદિક પંચકોષાદિક આ જે પિંડ શરીર છે એનાથી રહિત તમે છો. તમે એ છો જ નહીં. જે શરીર હું છું એ તો માત્ર ભ્રાંતિ છે, ભ્રાંતિ ભ્રમણા છે. જેમ સ્વપ્ન છે, એ જાગીએ તો પછી સ્વપ્ન રહેતું નથી, તો સૂતા તે પેલા એ સ્વપ્ન તો હતું જ નહીં. નિંદ્રાવશ રહ્યા ત્યાં સુધી એ સ્વપ્ન આવ્યું ગયું. તો જેમ સ્વપ્ન એ સાચું નથી, કારણ ઊંઘતા પહેલા નતું, જાગ્યા પછી પણ એ નથી, બસ જેમ સ્વપ્ન છે એમાં શરીર છે, મૃત્યુ પછી શરીર રહેતું નથી, જન્મતા પહેલા પણ શરીર હતું જ નહીં. એટલે આ જે કઈ દેખાય છે એ સ્વપ્નાવત છે. જાગ્રત થાઓ, જાગીએ એટલે સ્વપ્ન જતું રહે, એમ જ્ઞાનથી જાગ્રત થઈએ તો આજે વર્તમાન શરીરનું સ્વપ્ન પણ દૂર થઈ જાય. ક્યાં તો સ્વપ્ન ભાંગવાનું છે, એક દિવસ નથી રહેવાનું. આ દ્રઢ નિશ્ચય થાય કે હું શરીર નથી. શરીર છે તે કેવું છે? જન્મતા પહેલા નહોતું, મૃત્યુ પછી નથી રહેવાનું. માટે આની ઉપર ભરોસો રાખવા જેવો, વિશ્વાસ રાખવા જેવો નથી જ. આમ કહીને જે મહારાજે શરીર ભાવ આપણો છોડાવી દીધો, સ્વપ્નવત જોઈ લો, શરીર એક સ્વપ્ન, છેલ્લા ગાળાનું સ્વપ્ન છે, અને સ્વપ્નમાં દેખાતા જે કઈ હોય છે એ બધી જ ક્રિયાઓ કરતા હોય છે. આપણે જઈએ છે એ મોટા મોટા જંગલો પહાડ ઉપર ચડીએ ને પછી રસ્તો ના જડે, પાછા નીકળીએ નદીના કિનારા હોય ને પાણી ખૂબ હોય ને જાગીએ ત્યારે કશું ના દેખે, પણ ફરી આવ્યા કિનારે કિનારે જંગલોમાં પહાડોમાં સ્વપ્ન, પણ એ મિથ્યા છે. ઘણી વાર ગૂંચવી જવાય કે રસ્તો કેવી રીતે નીચે ઉતરવું, ક્યાં થઈને જવું, એટલે જેમ સ્વપ્નના દ્રશ્યો આપણે બહુ સરસ રીતે જોઈ શકીએ છીએ, બસ એવી જ રીતે આ બધા દ્રશ્યો છે, આ દ્રશ્યો પણ સ્વપ્નના જ છે. પેલું ટૂંકું સ્વપ્ન અને આ લાંબુ સ્વપ્ન. અને જેમ પેલા સ્વપ્નમાં બધું જુઠ્ઠું હોય છે, કશું અસ્તિત્વ નથી હોતું, એમ આ જન્મની અંદરની પણ આ બધી જ પ્રવૃત્તિઓ કરી, પણ જે દિવસે અસ્ત પામી ગયા ત્યાર પછી જેમ જાગ્રત થતા આખું સ્વપ્ન ભૂસાઈ જાય, એમ મૃત્યુ પછી માણસનું આખું અસ્તિત્વ ભૂસાઈ જાય. લાંબે ગાળે જતા કોઈ યાદે ના કરે ને, ગમે એટલું હોય તો ભૂલી જાય. એટલે જેમ જાગ્રત થઈએ એટલે સ્વપ્ન ભૂલી જવાય છે, એમ આપણે આ જ્ઞાનના આમાંથી જ્ઞાનના અજવાળામાં જઈએ ને એટલે તરત જ આ સ્વપ્નનો આપણને ખ્યાલ આવી જાય. એક સ્વપ્નમાં બીજું સ્વપ્ન આવે, એવું બને જ ક્યારે? રાત્રે સુતા ને એક સ્વપ્ન આવ્યું, પાછું ત્યાંય સૂતો હોય ને એમાંથી બીજું સ્વપ્ન આવે, થાય છે ને સ્વપ્નની અંદર સ્વપ્ન. તો એ જ્યાં સુધી પહેલા સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં ના આવીએ ત્યાં સુધી પહેલા સ્વપ્નનો દુઃખ ન જાય, એટલે એમાંથી જાગીને આ સ્વપ્નમાં આવીએ, અને એનું દુઃખ છે તે જયારે એમાંથી જાગ્રત થઈએ ત્યારે એ બધા એ સ્વપ્નનું પણ દુઃખ જતું રહે. એમ આપણા જીવનની અંદર રાત્રે નિંદ્રામાં આવતું સ્વપ્ન એ આગળનું સ્વપ્ન છે, એમાંથી જાગ્યા એટલે આ સ્વપ્નમાં આવ્યા, અને આમાંથી જાગ્રત થઈએ તો આગળ જાગી જવાનું છે. જાગો, યસ્યામ જાગૃતિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની યાની સા પશ્યતો મુને. ગીતામાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે ભગવાને, જે દ્રશ્ય દેખાય છે આ સર્વ જગત દ્રશ્ય સ્વપ્નમય છે. આજે આપણા જીવનની જે ભ્રાંતિઓ છે એ ભ્રાંતિ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી બધું સાચું લાગવાનું છે. કોઈની સાથે અતિ સારો સંબંધ હોય, અતિ સારો સંબંધ હોય, ખૂબ એની સાથે સાચરી બધી બધો જ વ્યવહાર હોય, પણ એક દિવસ એવો ભયંકર રીતે તમારો સંબંધ બગાડી નાખે તો પછી એ કાયમનું ભૂસાઈ જાય. એ સ્વપ્ન એ પછી સંબંધો સ્વપ્ન જેવા થઈ ગયા. જગતની અંદર આવા બધા સંબંધો બનતા હોય છે, ભૂસાતા હોય છે, બનતા હોય છે, ભૂસાતા હોય છે. જેમ સ્વપ્નના દ્રશ્યો આવતા જાય, નવા આવતા જાય, જૂના જતા જાય, એમ આ જીવનની અંદર પણ એવા કેટલાય દ્રશ્યો આવતા જાય, જૂના થતા જાય, નવા બનતા જાય. એ બધાને જો સાચી રીતે સમજીએ કે કઈ પણ બાબતની અંદર કઈ ઘર્ષણ થઈ ગયું, કોઈ પરિસ્થિતિ ઉભી થઈ, પણ એ આપણા મનમાં હોય ત્યાં સુધી જ એ પરિસ્થિતિ રહેવાની, પણ જો મનમાંથી એ ભૂસાઈ ગઈ તો એ મીટી ગઈ, ખબર ના પડે કોને ક્યાં કયા વર્ષો પેલા કોની જોડે મળ્યા હતા અને શું હતું ને, અને ધીરે 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 જેમ સ્વપ્નું ભૂલી જાય છે એમ સંબંધો પણ બધે દાડે વર્ષો પછી ભૂલી જાય છે. બસ તો વર્તમાન જીવન પણ એ સ્વપ્નવત જ છે, એમાં કોઈ ફેરફાર નથી, તફાવત નથી. અહિયાં જે મહારાજે કહ્યું કે પંચકોષે રહિતમ, આ પંચકોષ થી સિવાયનું જે છે તે તત્વ હું છું, પરશિવમ, જે પરમ કલ્યાણકારી છે એ જ મારું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ તે પોતે જ હું છું. મારું સ્વરૂપ કહીએ તો મારું અને સ્વરૂપ બે જુદા થાય, પણ અદ્વૈત સ્વરૂપ થી જુદો છું જ નહીં, હું પોતે જ હું, એટલે હું, એમાં બીજું કશું જ નહીં. તમે મને ઓળખો છો એટલે ઓળખાવનારને આપણે જુદા થઈ ગયા, પણ દ્વૈત જ, અદ્વૈત કશું જ જુદા પણ નહીં. એને કહ્યું પરશિવમ ભક્ત્યા ગણંતમ. બસ એ જ રીતે પરમ કલ્યાણનું સેવન કરો. આપણા પોતાનું પરમ કલ્યાણ ક્યાં છે? લોકોની સાથેની નો પરિચય ઓળખાણ કરવા માટે લોકોનો પરિચય કેટલો કામ લાગશે, કેટલો લાંબો રહેશે, પણ આપણો પોતાનો આત્માનો પરિચય, શરીરનો નહીં, આત્માનો પરિચય કેળવ્યો છે ને તો એ ક્યાં, એ અતૂટ રહેવાનો, એમાં સંબંધ વિચ્છેદ ક્યારે ક્યારેય ન થાય. એ આત્મા એટલે આત્મા જ સ્વયં ઓળખી લો. મને ના કહેવાય, મને કહે એટલે પાછું બીજો થઈ ગયો. ઓળખી લો પોતાને આત્મા સ્વરૂપ, આવો જે ભાવ છે એને માટે એ જ પરશિવમ ભક્ત્યા ગૃણંતમ, પૂર્ણ રીતે, પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ શ્રદ્ધાથી, જેમ મૂર્તિને મંદિરને સેવો છો એમ તમારા આત્મતત્વને સેવો. પૂર્ણ ભક્ત્યા ગૃણંતમ, શ્રદ્ધાથી, નિષ્ઠાથી, પછી એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો આપણો પોતાનો વાંક કાઢી હું તો કઈ હોતો હોઈશ. પણ યાદ રાખો, જેમ ભૂલી જઈએ છીએ અને જીવન જીવીએ છીએ એમ ભગવાને ગીતાની અંદર પણ બહુ સ્પષ્ટ કહી દીધું કે આ શરીર છે ને, એ શરીર જીવન છે ત્યાં સુધી એ જીવન યાત્રાની અંદર કર્મો ક્રિયાઓ થયા જ કરવાની છે, થયા જ કરવાની છે. શરીર યાત્રા આપી જતે ન પ્રસિદ્ધિદ અકર્મણઃ, ક્યાંય એવું જોવા મળ્યું નથી શરીર યાત્રા હોય જીવન યાત્રા ત્યાં સુધી કશું ના કરતું હોય, કરવાનો જ છે. એના માટે કહ્યું કે ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્. કઈ ખોટું કામ થઈ ગયું, અપરાધ થઈ ગયો એટલે હું કઈ ભગવાન હોય તો કેવા પાપ થાય છે? તરત આપણો અંતરાત્મા, આપણો કોન્શિયસ આપણને પકડશે, તું શાનો ભગવાન? પણ એના માટે કહ્યું કે શરીર છે ત્યાં સુધી શરીરના ધર્મો રહેવાના જ છે, એટલે શરીરના ધર્મો પ્રત્યે સહેજ પણ નજર રાખ્યા સિવાય, શરીર ભલે શરીરનું કામ કરતા હોય, હું આત્મા છું, મારું સ્વરૂપ આત્મા છે, મારું સ્વરૂપ શરીર નથી જ. જો આત્માને યાદ રાખવા માટે સતત આત્માનું ચિંતન કરીએ, પણ જો ભૂલ અપરાધ કે પાપને યાદ કરશો તો એ ભૂલ પાપ તમારી સામે સામે ભમ્યા કરશે, ભૂતાવળની માફક. માણસ ગાંડો કેમ થઈ જાય છે? એની વિકૃતિઓ સતત એના એના મગજમાં યાદ આવ્યા જ કરતી હોય, યાદ આવ્યા જ કરતી હોય, અને વિકૃતિઓ એને ગાંડો બનાવી દે છે. પણ હું અપરાધી છું જ નહીં, શરીરે પાપ કર્યું છે, પણ એનો અર્થ એમ નહીં કે પછી એ પાપ વારંવાર કરવાના. એ અપરાધ એનો અંત આવી જવો જોઈએ કે આ અપરાધ ફરી ન થાય. અને અપરાધ કહેવાય, પણ થઈ ગયો એને યાદ નહીં કરવાનું. યાદ કરીશું તો ભણતા હીએ, પરીક્ષા આપવા જવાનું હોય, કેટલું યાદ કરી કરી કરીને તૈયાર રાખીએ છીએ અને પરીક્ષામાં પાસ થઈએ છીએ. એમ અપરાધ ને પાપો યાદ કરી 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 કરીને પણ જીવનની પરીક્ષામાં નિષ્ફળ જઈએ છીએ. પાપને ભૂલી જતા શીખો, અપરાધને ક્યારે યાદ ના રાખો, નહીતર ફરી આવર્તન થયા કરશે. એનું એ છે, એને યાદ કરીશું એ વધારે વધારે પ્રબળ બનશે. પણ એને ભૂલી જાઓ, એ અપરાધને, એ પાપને, એ ગુનાને ચોક્કસ તમે તમારા આ વર્તમાન જીવન કરતા કંઈક દૂર, કંઈક આગળ, કંઈક ઉપર ઉઠી શકશો. એ સ્વભાવ કેળવાવો જોઈએ આપણો પોતાનો. ભગવાને સ્પષ્ટ આદેશ આપ્યો છે, ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્. જેમ રસ્તે ચાલતા હોઈએ અને છોકરા રમતા હોય, લડતા હોય, ગાળાગાળી કરતા હોય, આપણે ચાલ્યા જતા હોઈએ તો મનમાં એમ કે આ તો છોકરા છે, ટેવ છે, એમને સ્વભાવ એમનો છે, ચાલો આપણે આગળ, એની તરફ આપણે લક્ષ નથી આપતા. એમ આપણા જીવનની અંદર પણ આવા લડતા ઝઘડતા અપરાધો, પાપો, ગુનાઓ હોય, એને પડી દેવા દો એ જગ્યાએ, આપણે ચાલો આગળ. પણ જો એની સામે જોવા જઈશું તો, એની વચ્ચે પડવા જઈશું તો, એ કકડાટ, એ ઝઘડો એ આપણામાં પેસી જશે. એટલે બહુ માનસશાસ્ત્રી રીતે સમજવા જેવી વસ્તુ છે, અપરાધોને યાદ ના કરો, ભૂલી જાઓ અપરાધોને, તો જ આધ્યાત્મિકમાં આગળ વધી શકાશે. અને જેમ આપણે સામાન્ય જીવનની અંદર આપણી વિકૃતિઓ, વાસનાઓ, પાપ, અપરાધ એને યાદ કરીએ છીએ, એટલે જીવન એનામય બની જાય છે. દુઃખી, ક્લેશ, અશાંતિ, ઝઘડાઓ, બધું જ પણ એના મય થઈ જઈએ છે ને. જો એનાથી સામે છેડે નેગેટિવ મૂકીને પોઝિટિવ તરફ જતા રહો, આત્મા તરફ, એની સાથે સંબંધ બાંધો, એની સાથેનો જે નાતો છે એને કેળવ્યા કરો, તો જેમ પેલો અપરાધોનો એક સિલસિલો હતો, એને બદલે એક સિલસિલો પોતાના સ્વસ્વરૂપ તરફ, શાંતિ, સંયમ, સદાચાર, સાત્વિકતા યાદ રાખવાનો, એને એમાં ભળવામાં શું ક્લેશ ને દુઃખ ને અપરાધ બધા પણ બીજે છેડે નીકળી જાવ. હંમેશા જીવનની આ બાબતોને જો આપણા જીવનમાં આપણે લક્ષ્યમાં લઈશું તો ભવ ભય હરમ, આપણા જીવનમાં જે કઈ ભીખ છે, જે ભય છે, ડર છે, એ બધા જ ડર, બધી જ ભીખ ભાગી જશે. નિડરતા. અને બીજું એક વસ્તુ છે, સમજો કે આવી સાચી સમજ વડે જીવનમાં કોઈ અપરાધ થશે જ નહીં, કશું ખોટું થશે જ નહીં, કેવું પાપ થાય જ નહીં, તો આપણે બીવાનું કોનાથી? કોઈ આંગળી નહીં કરી શકે, અને આંગળી કરે તો આપણે આપણો અંતરાત્મા કેતો હશે કે છો ને, કેમ કે પોતે નિષ્પાપ છે, નિરપરાધ છે, એટલે એને કશું નથી થવાનું. પણ જો કંઈક ખોટું કરેલું હશે અને કોઈક માણસ કહેશે, તરત અંદર આપણો અંતરાત્મા ડંખશે, બોલશે કે હા. અને એવી વ્યક્તિ કે જે આપણા પાપને જાણતો હોય ને, એનાથી આપણે દૂર ભાગશું, એનાથી બીક લાગશે, કે ભાગવા આવ્યો, જીવાનું શાનાથી, ભવ ભય હરમ કહ્યું દીધું. સત્સંગ દ્વારા જે કઈ આ સંસ્કાર મળે, સદાચાર મળે, એનાથી આપણે નિરપરાધ થતા જઈએ, નિષ્પાપ થતા જઈએ, કોઈ આપણું નામ ના લઈ શકે. કેમ? આંગળી ક્યારે થાય? આપણામાં કઈક ખોટું હોય અને આંગળી થયા પછી આપણો અંદરનો જ બીતો હોય, ત્યાં અજાણે છે અને કહી દીધું. પણ એ બીકને ભાંગવી હોય તો આ સત્સંગ, સત્સંગ દ્વારા જે શરીરનો અધ્યાસ છે, દેહાધ્યાસ છે, એનાથી દૂર રહેવું, સત્સંગ દ્વારા સદાચાર ને સજીવન તરફ જઈશું ને તો ભવ ભય હરમ થઈ ગયું. કોઈની બીક નહીં, ભગવાનની બીક ના લાગે, આવા દો ને ભગવાનને. હા, ભગવાનની બીક ક્યારે લાગે? પાપ કરીએ ત્યારે ભગવાનની બીક લાગવી પડે. ભગવાનથી બીવાનું એટલે કોઈ ખોટું પાપ ના થઈ જાય. તો એ જે આગળનું હવે પછી આવશે, તત્ત્વમસ્યાદી. તત્ત્વમસી એ તો વેદવાક્ય આવી ગયું, જે મહારાજની આ સ્તુતિની હવે ચરમસીમાં આવી છે. જે જ્ઞાન જીવનની અંદર ઉતારવાનું, સમજવાનું, જીવન આપણી પોતાના આપણા પોતાના સ્વરૂપને ઓળખવાનું, કે હું આ શરીર નથી, હું સાક્ષાત આત્મચેતના છું. પણ કહ્યું ને, અપરાધ કે પાપ થાય ને તો એની સામું નહીં જોવાનું. આપણે ક્યાંક પ્રવાસ કરવા નીકળ્યા છીએ અને રસ્તામાં કોઈ પણ પ્રાકૃતિક આપણી શંકા કરવા બેઠા છીએ અને રસ્તે જવાનું હોય તો એ જગ્યાને કોઈ દિવસ યાદ રાખી? યાદ રાખવા જેવી જગ્યાએ કરી? એમ જીવનની અંદર જે કઈ અપરાધ કે પાપ હોય ને, એ કઈ યાદ રાખવા જેવા નથી. એને છોડી દો, ફેંકી દો કચરાની માફક. એ ચોકડી મારીને કોઈ મોટું એ બનાવો કે અહીં મેં આ અપરાધ કર્યો તો કોઈની પર સ્મારક ઉભું કર્યું? હા, પુણ્ય કર્યું છે, ત્યાં આગળ સ્મારક ઉભું કર્યું, પુણ્ય કર્યું તું, વારંવાર જોવાની ઈચ્છા થાય, એનાથી પ્રેરણા મળે. પણ જો પાપને યાદ રાખ્યું ને પાપને કઈક એની માફક ઉભું રાખ્યું ને એને જોયા કરશો ને, તો એમાંથી તમને વધારે પાપ કરવાની પ્રેરણાઓ મળતી જશે. ભૂલો, અપરાધને ભૂલી જાઓ, પાપને ભૂલી જાઓ, ભવ ભય હરે, અને એનાથી જીવનની અંદર નિર્ભયતા આવી જશે. ક્લેશ પંચાધિહારમ અન્નાદ્ય પંચકોષ. આ પાંચે પ્રકારના કોષ રૂપિયા શરીર, એનાથી તમે પર છો. માત્ર શરીરનું અસ્તિત્વ જ તમારું અસ્તિત્વ નથી. શરીરનું અસ્તિત્વ તો થોડાક સમય પૂરતું જ છે, પણ આત્મતત્વ તો શાશ્વત છે, ચૈતન્ય છે. કારણ કે ચૈતન્ય છે, અને ચૈતન્યને સમજવા માટે જે મહારાજે કહ્યું કે અન્નાદે પંચકોષે રહિતમ પરશિવમ પૂર્ણ ભક્ત્યા ગૃણંતમ, અને તમારા પરમ કલ્યાણ રૂપી આત્માનું સતત સેવન, સતત ચિંતન કરો કે જેથી પાપ આપોઆપ, ભવભય આપોઆપ નષ્ટ થઈ જાય. જય મહારાજ.